એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે સંગીતની એક કહી શકાય કે થોડી અલગ, થોડી જૂની દુનિયામાં જઈ રહ્યા છીએ.
હા, જેને કહેવાય છે પ્રારંભિક સંગીત અથવા તો અર્લી મ્યુઝિક.
બરાબર. અને આ સફર માટે આપણી પાસે છે થોમસ ફોરેસ્ટ કેલીનું પુસ્તક અર્લી મ્યુઝિક, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને મારે શરૂઆતમાં જ કહેવું છે કે આ ખાલી સદીઓ જૂના સંગીતની વાત નથી.
ઓ, તો શું છે?
એટલે એ તો છે જ, પણ સાથે સાથે એ આધુનિક પ્રયાસની વાત પણ છે કે કેવી રીતે આજે આપણે એ જૂના સંગીતને ફરી સમજીએ છીએ, એને જીવંત કરીએ છીએ.
અચ્છા, એટલે ભૂતકાળ અને વર્તમાનનો સંવાદ જેવું કંઈક?
બિલકુલ, એક જીવંત સંવાદ.
રસપ્રદ. અને મને લાગે છે કે આ જાણવું જરૂરી છે, કારણ કે એ આપણને શીખવે છે કે આપણે આપણા ઇતિહાસ સાથે, કલા સાથે કેવી રીતે જોડાઈ શકીએ. પેલી મૌલિકતાની વાત આવે છે ને વારંવાર.
હા, ઓથેન્ટિસિટી. એનો અર્થ શું અને શું સદીઓ જૂની વસ્તુઓ આજે પણ એટલી જ રેલેવન્ટ હોઈ શકે, આ બધા સવાલો ઊભા થાય છે.
તો ચાલો ઊંડા ઉતરીએ આ વિષયમાં થોમસ કેલીના માર્ગદર્શન હેઠળ.
ચોક્કસ. અને કેલી પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંગીતના પ્રોફેસર છે, ખૂબ જ જાણીતા.
એમનું કામ ખાસ કરીને કયા ક્ષેત્રમાં છે?
એમનું મુખ્ય કામ મધ્યયુગીન સંગીત, ગ્રેગોરિયન ચેન્ટ, પછી પેલું સંગીત લખવાની રીત, નોટેશન અને તે સમયની ગાયનવાદન શૈલીઓ, આ બધામાં એમને વિશ્વના ટોચના નિષ્ણાત ગણવામાં આવે છે.
પણ ખાલી નિષ્ણાત હોવું પૂરતું નથી હોતું ઘણીવાર. એમનામાં શું ખાસ વાત છે?
એમની ખાસ વાત એ છે કે એ ખાલી પુસ્તકીય જ્ઞાનવાળા પ્રોફેસર નથી, એ પ્રેક્ટિકલ સંગીત જગત સાથે, એટલે કે પરફોર્મન્સ સાથે બહુ ઊંડાણથી જોડાયેલા છે.
ઓકે, એટલે થિયોરી અને પ્રેક્ટિસ બંને.
હા, એટલે એ ખાલી શું હતું એ નથી કહેતા, પણ કેવું સંભળાતું હશે, કેવું લાગતું હશે એનો પણ અનુભવ કરાવી શકે છે. અને એમની ભાષા બહુ સરળ હોય છે, જટિલ વાતો પણ એકદમ સહેજતાથી સમજાવે.
સરસ. જાણે ઇતિહાસ અને જીવંત અનુભવ વચ્ચેનો પુલ બાંધતા હોય.
બરાબર, એવું જ.
તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સંદેશ શું છે?
સેન્ટ્રલ આઈડિયા,
મુખ્ય વિચાર એ છે કે પ્રારંભિક સંગીત એટલે ખાલી સમયગાળો નહીં સમજવાનો, કે ભાઈ 1750 પહેલાનું સંગીત આપણે સામાન્ય રીતે એવું જ સમજીએ.
હા,
પણ કેલી કહે છે કે એનાથી ઘણું વધારે છે. એ એક સાથે બે વસ્તુ છે. એક તો પેલું ઐતિહાસિક સંગીત પોતે, જે સદીઓ પહેલાં રચાયું, અને બીજું એ સંગીતને આજે ફરીથી શોધવાની, સમજવાની, રજૂ કરવાની આખી એક આધુનિક ચળવળ.
ઓહો,
એટલે ભૂતકાળની કલાકૃતિ પણ અને એનું આધુનિક પુનરુત્થાન પણ.
બરાબર.
એટલે આ પુસ્તક ખાલી ફેક્ટ્સ નથી આપતું, પણ વિચારવાની એક નવી રીત આપે છે, ભૂતકાળ સાથે આપણે આજે કેવી રીતે જોડાઈ શકીએ એના પર.
તો એ કયા મોટા પ્રશ્નોનો જવાબ શોધે છે? કદાચ એ કે આપણે આજના જમાનામાં આટલા દૂરના સંગીતને કેવી રીતે સમજી શકીએ. એના અવાજો, એના વાદ્યો, એનો હેતુ બધું જ અલગ હતું. એ જ મુખ્ય પ્રશ્ન છે, અને કેલી આપણને સીધો જવાબ નથી આપતા, પણ સવાલો પૂછવા પ્રેરે છે. જેમ કે આ સંગીત કેવી રીતે બન્યું, લખાયું કોના માટે, કેવું સંભળાતું હશે, અને આજે જ્યારે કોઈ ઓરિજિનલ રજૂઆતનો દાવો કરે ત્યારે એનો મતલબ શું?
એટલે ખાલી માહિતી નહીં પણ વિચારવાની પ્રક્રિયા શરૂ કરાવે છે.
હા, ભૂતકાળની નકલ નહીં પણ એની સાથે સંવાદ.
ચલો તો આ સંવાદમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો મુદ્દો, પ્રારંભિક સંગીત એટલે શું? તમે કહ્યું બે અર્થ છે.
હા,
પહેલો ઐતિહાસિક.
હા,
સામાન્ય રીતે પશ્ચિમી સંગીતમાં મધ્યયુગથી લઈને બરોક યુગના અંત સુધીનું, એટલે રફલી 1750 સુધીનું.
1750 જ કેમ?
કારણ કે એ પછી બાખ અને હેન્ડલ જેવા દિગ્ગજોનો યુગ પૂરો થયો અને ક્લાસિકલ યુગ, મોઝાર્ટ હેન્ડનનો યુગ શરૂ થયો, જે આપણને વધુ પરિચિત છે. જો કે કેલી કહે છે આ કોઈ એવી પાકી લાઈન નથી, ખાલી સમજવા માટે છે.
અને બીજો અર્થ જે વધુ રસપ્રદ લાગે છે?
બીજો અર્થ આધુનિક છે. પ્રારંભિક સંગીત એ એક આખી મૂવમેન્ટ, એક ચળવળનું નામ પણ છે, જે 20મી-21મી સદીમાં ચાલી રહી છે.
અચ્છા, એ શું છે? આ ચળવળના લોકો, સંગીતકારો, વિદ્વાનો એ જૂના સંગીતને એના ઐતિહાસિક સંદર્ભમાં સમજીને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, જેને કહેવાય છે હિસ્ટોરિકલી ઇન્ફોર્મ્ડ પરફોર્મન્સ, એચઆઈપી.
એચઆઈપી
એટલે એ જમાનાના વાદ્યો વાપરવા અથવા એની નકલ, મૂળ સ્કોરનો અભ્યાસ કરવો, તે સમયની શૈલી, સજાવટ, આ બધું સમજવું.
પણ આનો હેતુ શું? ખાલી મ્યુઝિયમ પીસ બનાવવાનો?
ના ના, બિલકુલ નહીં. હેતુ એને ફરીથી જીવંત કરવાનો છે, આજના શ્રોતાઓ માટે અર્થપૂર્ણ બનાવવાનો.
સમજાયું. ભૂતકાળના અવાજને વર્તમાનમાં લાવવાની કોશિશ. પણ આ અવાજ હતો કેવો? આપણા કાનને કદાચ થોડું એડજસ્ટ કરવું પડે.
ચોક્કસપણે. આપણે જે મોટા ઓર્કેસ્ટ્રા કે પાવરફુલ ઓપેરા વોઇસ સાંભળીએ છે એનાથી ઘણું અલગ, વાદ્યો પણ જુદા. જેમ કે વાયોલ પરિવાર, વાયોલિન કરતા થોડો સોફ્ટ, વધુ ગુંજતો અવાજ.
બીજા કયા?
લ્યુટ હતું ગિટાર જેવું, પણ વધુ નાજુક. પછી કીબોર્ડમાં હાર્પસી કોર્ડ પિયાનો જેવું દેખાય, પણ અવાજ અલગ, પેલો તાર ખેંચાય એટલે ટણકાર જેવો. પછી સેકબર્ટ હતું આજના ટ્રોમ્બોન જેવું, પણ નરમ અવાજવાળું. અને કોર્નેટો, લાકડાનું વાદ્ય, અવાજ ટ્રમ્પેટને વાસળી વચ્ચેનો.
બાપરે, આ તો આખી અલગ જ ઓર્કેસ્ટ્રા લાગે છે. અને ગાવાનું એ પણ અલગ હશે.
સંભવતઃ હા. આજે આપણને મોટો વાઇબ્રેટોવાળો અવાજ ગમે ત્યારે કદાચ વધુ સીધો, સ્પષ્ટ અવાજ પસંદ કરાતો હશે, ખાસ કરીને નાના હોલ કે ચર્ચ માટે, જેથી પોલીફોની એટલે પેલી એક સાથે ચાલતી ઘણી ધૂનો સ્પષ્ટ સંભળાય. અને એટલું જ નહીં, ટ્યુનિંગ સિસ્ટમ પણ અલગ હતી. આજે બધા સૂર સરખા અંતરે હોય, પહેલાં એવું નહોતું, એટલે અમુક રાગ કે કી બહુ શુદ્ધ લાગે, અમુક થોડી જુદી લાગે, દરેકનો પોતાનો મિજાજ હતો.
એટલે અવાજ પોતે જ ઇતિહાસ કહે છે.
બરાબર.
આ તો કાન માનીને સાંભળવા જેવું થયું. હવે બીજી ક્રાંતિની વાત, નોટેશન, સંગીત લખવાની કળા. કેલી અને બહુ મોટી સિદ્ધિ ગણાવે છે.
હા, એ કહે છે કે નોટેશને સંગીતની આખી વ્યાખ્યા જ બદલી નાખી. વિચારો, પહેલા તો બધું યાદ રાખીને ચાલતું હતું મોટે ભાગે.
પછી
આવ્યા ન્યુમ્સ, ગીતના શબ્દો ઉપર નાના ચિહ્નો. પણ એ ખાલી એટલું બતાવે કે ધૂન ઉપર જાય છે કે નીચે, ચોક્કસ સૂર નહીં.
તું ચોક્કસ સૂર ક્યારે લખાયા?
એ ક્રાંતિ થઈ 11મી સદીમાં. ગાઈડો ઓફ અરિત્સો નામના સાધુએ પેલી આડી લીટીઓ, સ્ટાફ, વાપરવાનું શરૂ કર્યું. દરેક લીટી અને જગ્યા એટલે એક ચોક્કસ સૂર.
વાહ, એટલે કોઈ પણ જોઈને ગાઈ શકે?
હા, જેણે પહેલા સાંભળ્યું ન હોય એ પણ. આ બહુ મોટી વાત હતી. પછી 12મી-13મી સદીમાં આવ્યું મેન્સ્યુરલ નોટેશન. જુદા આકારની નોટ્સ જુદો સમયગાળો બતાવે, તાલ લખાયો.
અને એનાથી શું શક્ય બન્યું?
એનાથી જટિલ પોલીફોની લખવી અને સાચવવી શક્ય બની. 2-3-4 અવાજ એક સાથે ચાલે એ બધું.
પણ આમાં પેલું ફોસ્ટિયન બાર્ગેન શું છે? કંઈક મળ્યું, કંઈક ગયું?
હા, મળ્યું એ કે સંગીત સદીઓ સધી સચવાયો, પણ ગયું એ કે એ કાગળ પર સ્થિર થઈ ગયું. પહેલા જે કલાકારની યાદશક્તિ અને ઇમ્પ્રોવાઇઝેશનથી જીવંત રહેતું, એ હવે થોડું બંધિયાર થયું. મૌખિક પરંપરા, સ્થળ પર ફેરફાર કરવાની છૂટ એ કદાચ ઓછી થઈ.
અચ્છા, પેલું ઇમ્પ્રોવાઇઝેશન, એની વાત બહુ રસપ્રદ છે. શું એ સમય કલાકારો બહુ છૂટ લેતા હતા?
બહુ જ. આપણી આજની કલ્પના કરતાં ઘણું વધારે. આજે આપણને એમ લાગે કે કમ્પોઝરે જે લખ્યું એ જ પવિત્ર, પણ ત્યારે રચના અને રજૂઆત વચ્ચેની લીટી બહુ પાતળી હતી.
જેમ કે
ગાયકો ધૂનને શણગારતા, કીબોર્ડ પ્લેયર ખાલી બાસ લાઇન અને આંકડા પરથી આખી હાર્મની બનાવતા, જેને બાસો કન્ટિન્યુઓ કહેવાય. સ્થળ પર જ ઘણું ઉમેરાતું. એ એક જરૂરી સ્કિલ હતી, ખાલી શોખ નહીં.
તો પછી રચના કેવી રીતે થતી? શું કલાકાર પોતાની મસ્તીમાં રચતો?
મોટે ભાગે નહીં. સંગીત મોટે ભાગે ઓર્ડર પર લખાતું, કોઈ ખાસ પ્રસંગ માટે, ખાસ લોકો માટે, ખાસ જગ્યા માટે. ચર્ચની વિધિ, રાજાનો દરબાર, લગ્ન, નાટક.
એટલે સંગીતકાર એક કારીગર જેવો હતો.
હા, જે પોતાના આશ્રયદાતાની જરૂરિયાત પૂરી કરે. આર્ટ ફોર આર્ટ સેક વાળો વિચાર પાછળથી આવ્યો.
આખી વાત જ જુદી લાગે છે. હવે ચાલો હવે એ સમયના બે મુખ્ય પ્રવાહો જોઈએ, પવિત્ર અને બિન સાંપ્રદાયિક સંગીત.
હા,
પવિત્ર સંગીત એટલે ધર્મ સાથે જોડાયેલું.
હા,
યુરોપમાં ચર્ચ હજારો વર્ષ સુધી મુખ્ય આશ્રયદાતા હતો.
એનો પાયો શું હતો?
પાયો હતો ગ્રેગોરિયન ચેન્ટ, લેટિનમાં ગવાતી એક જ લાઇનની ધૂન. પછી એમાં પ્રયોગો થયા, બીજી લાઇન ઉમેરાઈ, ઓર્ગેનમ પોલિફોની શરૂ થઈ.
અને પછી
12મી સદીમાં પેરિસના નોટ્રેડમમાં તો લિયોનિન પેરોટિન જેવા લોકોએ બહુ જટિલ 2-3-4 અવાજવાળી રચનાઓ કરી. પછી આવ્યું પુનરુજ્જીવન, રેનેસા. એમાં જોસ્કિન દે સ્પ્રેઝ, પેલેસ્ટ્રીના જેવા માસ્ટર્સ થયા. એમનું સંગીત ખૂબ સંતુલિત ભક્તિમય પોલિફોનીવાળું હતું. માસ માટે સંગીત લખવું એ બહુ મોટું કામ ગણાતું.
અને ચર્ચની બહારનું સંગીત, જેને બિન સાંપ્રદાયિક કહીએ,
એ પણ બહુ જીવંત હતું. જો કે લખાયેલું ઓછું મળે કારણ કે મૌખિક પરંપરા વધુ હતી. મધ્યયુગમાં ફ્રાન્સમાં ટ્રુબાડોર્સ ટ્રુવર્સ હતા, દરબારી પ્રેમગીતો વીરતાના ગીતો ગાતા.
પછી પુનરુજ્જીવનમાં
ત્યારે ડાન્સ મ્યુઝિક બહુ ચાલ્યું, વાદ્યો માટે અલગ રચનાઓ થઈ, ગીતોમાં ફ્રાન્સનું ચાન્સન, ઇટાલીનું મેડ્રિગલ બહુ પ્રખ્યાત થયા.
મેડ્રિગલ એમાં શું ખાસ હતું?
એમાં વર્ડ પેઇન્ટિંગ બહુ થતું, શબ્દોના ભાવને સંગીતમાં ઉતારવાનું. આકાશ શબ્દ આવે તો સંગીત ઊંચું જાય, મૃત્યુ આવે તો ઉદાસ સૂર લાગે, લાગણીઓને સીધી વ્યક્ત કરવાનો પ્રયાસ. અને આ જ પ્રયાસમાંથી પછી ઓપેરાનો જ જન્મ થયો, મોન્ટેવેર્ડી જેવા સંગીતકારો દ્વારા.
કમાલ છે. તો આપણે અવાજ, લિપિ, રચના, પ્રકાર બધું જોયું. હવે આ બધું રજૂ ક્યાં થતું? એનો સંદર્ભ શું હતો? તમે કયું કાર્યલક્ષી હતું?
હા, આ બહુ અગત્યનો મુદ્દો છે. આજે આપણે સંગીતને શાંતિથી બેસીને સાંભળવાની વસ્તુ ગણીએ છીએ, પણ ત્યારે મોટાભાગનું સંગીત કોઈ કામ માટે હતું.
જેમ કે
પ્રાર્થના માટે, ડાન્સ માટે, ઉજવણી માટે, શોક માટે, યુદ્ધ માટે. એ જીવનના કાર્ય સાથે જોડાયેલું હતું, ખાલી મનોરંજન માટે જ નહીં.
તો આ જાણવાથી આજની રજૂઆત પર શું અસર પડે?
બહુ મોટી. જો ડાન્સ માટે હોય તો તાલ અને ગતિ એવી હોવી જોઈએ, પ્રાર્થના માટે હોય તો ભાવ એવો હોવો જોઈએ. આ સંદર્ભ કલાકારને ટેમ્પો, ડાયનેમિક્સ, અર્થઘટન નક્કી કરવામાં મદદ કરે છે.
અને પેલી મૌલિકતા, ઓથેન્ટિસિટી, હિપ ચળવળ એના પર ભાર મૂકે છે.
હા, પણ કેલી સ્પષ્ટ કહે છે કે ભૂતકાળની નકલ કરવી અશક્ય છે. આપણે ક્યારેય 100% જાણી ન શકીએ કે બરાબર કેવું વાગતું હતું, અને આપણે એ જમાનાના શ્રોતા પણ નથી.
તો પછી હિપ એટલે શું, જો નકલ નહીં તો?
હિપ એટલે ભૂતકાળ સાથે સંવાદ. જે પણ પુરાવા છે, હસ્તપ્રત, વાદ્યો, લખાણો, એનો અભ્યાસ કરીને જાણકાર કલાત્મક નિર્ણયો લેવા, ઇન્ફોર્મ્ડ ચોઇસ.
અચ્છા, એટલે પુરાવાના આધારે એક શક્ય અર્થઘટન કરવું.
બરાબર. અને એનો ઉપયોગ કરીને આજ માટે એક રોમાંચક, અર્થપૂર્ણ સંગીત અનુભવ ઉભો કરવો. ભૂતકાળનું સન્માન પણ વર્તમાનમાં જીવંત.
બહુ સરસ રીતે સમજાવ્યો. ચાલો આખી વાતના મુખ્ય મુદ્દા ફરી યાદ કરી લઈએ. પહેલું, પ્રારંભિક સંગીત. એ ભૂતકાળ પણ છે અને વર્તમાન પ્રયાસ પણ.
બીજું, સંગીતને તેના મૂળ કાર્ય અને સંદર્ભ વગર સમજવું મુશ્કેલ છે.
ત્રીજું, નોટેશન એક ક્રાંતિ હતી, પણ એણે કંઈક છીનવી પણ લીધું કદાચ, ઇમ્પ્રુવાઇઝેશનની સહજતા.
ચોથું, એ સમયનું ધ્વનિ વિશ્વ અલગ હતું, આપણા કાનને એ માટે તૈયાર કરવા પડે.
અને પાંચમું, મૌલિકતા એટલે આંધળી નકલ નહીં, પણ જાણકાર અર્થઘટન.
હા, અને આ વિચારો ખબર છે આપણા પોતાના શાસ્ત્રીય કે લોકસંગીત માટે પણ વિચારવા જેવા છે.
કેવી રીતે?
આપણે ત્યાં પણ ઘરાનાની શુદ્ધતા, જૂની બંદિશનું અસલ સ્વરૂપ, લોકસંગીતનો મૂળ સંદર્ભ, આ બધી ચર્ચાઓ થાય જ છે ને. ભૂતકાળની કળાને આજે કેવી રીતે સમજવી, એ સવાલ તો બધે જ છે.
સાચી વાત છે. આ પુસ્તકમાં કેટલાક વાક્યો જેવા વિચારો છે જે યાદ રહી જાય. જેમ કે પહેલું, પેલી દ્વૈતતાવાળું, પ્રારંભિક સંગીત એ ભૂતકાળનું સંગીત પણ છે અને તે ભૂતકાળને જીવંત કરવાનો આજનો ધબકતો પ્રયાસ પણ છે.
અને બીજું, નોટેશન વિશે. સંકેત લિપિએ આપણને ભવ્ય સંગીત રચવાની અને તેને સદીઓ સુધી સાચવવાની ક્ષમતા આપી, પરંતુ તેણે ધ્વનિ અને કાન વચ્ચે એક મૌન પૃષ્ઠ પણ મૂકી દીધું. આ ટ્રેડ ઓફ બતાવે છે.
ત્રીજું, મૌલિકતા પર ઐતિહાસિક રીતે માહિતગાર પ્રદર્શનનો ધ્યેય ભૂતકાળની કોઈ એક ઘટનાની સંપૂર્ણ નકલ બનાવવાનો નથી, બલકે ઇતિહાસના પુરાવાઓનો ઉપયોગ કરીને વર્તમાનમાં એક સમૃદ્ધ અને પ્રભાવશાળી કલાત્મક દલીલ રજૂ કરવાનું છે.
આ બહુ મહત્વનું છે. સાચું શું એના કરતાં અર્થપૂર્ણ શું એના પર ભાર.
અને ચોથું, કાર્ય વિશે. સંગીત ભાગ્યે જ ફક્ત સાંભળવા માટે હતું, તે નૃત્ય કરવા, પ્રાર્થના કરવા માટે હતું. સંગીત શેના માટે હતું તે સમજવું, એ તે શું છે તે સમજવાની ચાવી છે.
આ બધા વિચારો બતાવે છે કે આ વિષય કેટલો ઊંડો છે. ખાલી સંગીત નહીં, કલા અને ઇતિહાસના અર્થઘટન વિશે પણ છે.
તો આ બધી જાણકારી આપણને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય?
મને લાગે છે ઘણી રીતે. એક તો આપણી સાંભળવાની દ્રષ્ટિ વિશાળ બને, આપણે જુદા અવાજોને એપ્રિશિએટ કરતા શીખીએ, ગ્રેગોરિયન ચેન્ટ કે હાપ્સિકોર્ડ પણ ગમી શકે.
બીજું,
આપણે વધુ જાણકાર શ્રોતા બનીએ. પેલું પીરિયડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરનું કોન્સર્ટ હોય તો એની પાછળની ફિલોસોફી સમજાય.
અને સંગીત સિવાય
પેલું સંદર્ભવાળો મુદ્દો, એ તો ગમે ત્યાં લાગુ પડે. ઇતિહાસ, સાહિત્ય, કોઈ પણ કળા, એને એના સમયમાં મૂકીને જોવાની કોશિશ. આપણી પોતાની પરંપરાઓ વિશે પણ વિચારતા થઈએ. કોઈ જૂની વાનગી કે રિવાજમાં ઓરિજિનલ શું, શું એ બદલાયું છે અને કેમ.
અને જિજ્ઞાસા વધે. ઇતિહાસ એટલે ખાલી તથ્યો નહીં પણ એક પઝલ સોલ્વ કરવા જેવું.
બરાબર.
આખી વાતચીત પછી મને બે વસ્તુ બહુ સ્ટ્રાઇકિંગ લાગી. એક તો પેલું ઇમ્પ્રોવાઇઝેશનનું મહત્વ. આપણે ક્લાસિકલ મ્યુઝિકને કેટલું ફિક્સ્ડ માનીએ છીએ.
હા, એ ખરેખર આશ્ચર્યજનક છે.
અને બીજું, સંગીતનું કાર્યલક્ષી હોવું, એ પણ બહુ મોટો વિચાર છે.
અને મારા માટે નોટેશનની અસર, પોઝિટિવ અને નેગેટિવ બંને, એ બહુ વિચારવા જેવું લાગ્યું. અને મૌલિકતાની જે સૂક્ષ્મ ચર્ચા છે,
હા, એ બહુ ઊંડી છે.
એ યાદ અપાવે છે કે ભૂતકાળ સાથેનો આપણો સંબંધ હંમેશા વર્તમાન દ્વારા જ નક્કી થાય છે. આપણે ક્યારેય સંપૂર્ણપણે ભૂતકાળમાં જઈ શકતા નથી.
અને એ જ મને એક છેલ્લા સવાલ પર લાવે છે, જે કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે. શું આપણા આજના કાન, જે આધુનિક અવાજોથી ઘડાયેલા છે, એ અનિવાર્યપણે આપણો અનુભવ બદલી નાખે છે? જે સંગીત સદીઓ પહેલાં અલગ કાન અને મન માટે બન્યું હતું, શું આપણે એને ખરેખર જેવું હતું તેવું અનુભવી શકીએ, કે પછી આપણે હંમેશા વર્તમાનના ફિલ્ટરમાંથી જ સાંભળીએ છીએ?
આ સારો પ્રશ્ન છે વિચારવા માટે. કદાચ સંપૂર્ણપણે છટકી ન શકીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.